તપ કરી રહ્યા છે અને તુલસીજી એ તપસ્વીની માં ભવાની એના દર્શન કરાવી રહ્યા છે. ઉમાનું તપ હજુ આગળ વધી રહ્યું, ખૂબ આગળ વધે છે. બેલપાતી બીલીના પાન અને એ પણ પરઈ સુખાઈ, સૂકા થઈને એની મેતે નીચે પડેલા હોય ધરતી ઉપર તે બીલીપત્ર જો વૃક્ષ ઉપરથી તોડીએ તો એને દુઃખ થાય વનસ્પતિના નિચેતનાને. એટલે વનસ્પતિનું પાન તોડવાનું નહીં, અને છતાંય જે ખરી પડેલા હોય સૂકા હોય એ પાંદડા ખાઈને તપ કર્યું છે. એટલે આવી કઠોર તપસ્યા, જેને પાછા બીલીના જ પાન ખાતા છે, જેમ પીપર આવે પીપર, અને પીપરના ટેટા હોય, પીપળાના નહીં, એ પીપરના એને પ્યાપર કે ગોમડે, એ પીપળના ટેટા ખાઈને કેટલો સમય તો વિતાવ્યો છે. બીલીના પત્ર એ પણ ઔષધ છે. બીલી ભગવાન શિવને ચડાવીએ એટલે એ ભૂલી ન જવાય, જેમ તુલસી અનેક રોગોનું ઔષધ છે એમ બીલી પત્ર પણ એ ઔષધ છે. અને એ ઔષધ વિસ્મૃત ન થઈ જાય એટલે આપણા ઋષિઓની પરંપરાઓ એને છેક નજીકમાં રાખ્યું, શિવની નજીકમાં. તુલસી રાખ્યા તો છેક ભગવાન વિષ્ણુની નજીકમાં, કે ખોવાઈ ના જાય. બાકી ઘણી વનસ્પતિઓ ખોવાઈ જતી હોય છે, ઘણા ઔષધો વિસ્મૃત થતા જાય છે. જેમ પીપળો ઘરડો હોય ને, પીપળાને એની વડવૈયો ના હોય, વડને જ હોય, એના મૂળ ના ફૂટે. પણ જે પીપળા ઉપર પીપળાના મૂળ ઉપરથી ફૂટ્યા હોય અને એ પીપળના એ મૂળના એ ઔષધ છે, જેને સંતાન ન હોય એના માટેનું એ ઔષધ છે. ઘરડા પીપળાના ઉપર ફૂટેલા મૂળ આજે ભૂલાઈ ગયું છે, નિસંતાન માટે બહુ મોટું ઔષધ છે. તો આમ આપણી ધર્મ પરંપરાએ એવા ઔષધો ભગવત ન્યોચ્છાવર કર્યા છે. તુલસીજી બીલી આ બધાને કે ભૂલી ન જવાય. બીલું છે પાકું બીલું, ગરમી ખૂબ લાગતી હોય તો એનો શરબત બનાવીને પીવે, એનો ગર્ભ કાઢીને ખાય. અરે વધારે પડતા પેટ સાફ થઈ ગયું હોય તો ઝાડા બંધ કરવા કે મરડો બંધ કરવા માટે એ બીલું ફળ એનું બહુ જ ઔષધરૂપ છે. તો આમ અનેક બાબતોને આપણે આપણા ધર્મના વિજ્ઞાને, ધર્મ એક વિજ્ઞાન છે, મીઢળ બાંધે જ શા માટે, કે મીઢળમાં એક ગુણ છે કે એને ઘસીને પાવામાં આવે તો ઝેર પાયેલું હોય ને તો ઉલટી કરાવી નાખે. અને લગ્ન સમય એટલા માટે બાંધે પૂરા પહેલાના જમાનાને ખ્યાલ રાખીને કે કોઈ વરકન્યાને ઝેર આપી દેતો તો તરત જ એને છોડી ઘસીને પાઈ દે, ઉલટી થઈ જાય, બચી જાય. તો જે જે વિધિઓ છે એ વિધિઓની અંદર વિજ્ઞાન છે, પણ એ ધર્મનું વિજ્ઞાન છે. તિલક કરવું અને કપાળની અંદર જ આજ્ઞાચક્ર કયું છે, ત્યાં આગાડી શરીરની એક અતિ અગત્યની ગ્રંથિ છે અને એ ગ્રંથિને બહારનું આ વાતાવરણ વધારે પડતું ગરમ કે વધારે પડતું ઠંડુ એ ન થાય એટલે એને તિલકથી આચ્છાદિત ઢાંકી દેવામાં આવે. તો સ્મૃતિ મેધા શક્તિ માટે પણ એટલું જ જરૂર છે. આ બધા જે વિધિ વિધાનો છે એ નકામા નથી, કારણ તિલક તો આજે નીકળી જ ગયા છે. તિલક ચાંદલો હોવો જ જોઈએ કે જેથી આપણું જે એ મર્મસ્થાન છે એ ઢંકાઈને સચવાઈ રહે. કહેવાનો આશય એ કે ધર્મની સાથે વિજ્ઞાન છે અને વિજ્ઞાન આરોગ્ય સાથે માણસના જીવન સાથે જોડાયેલું છે. અહીંયા બે લપાતી સુખાઈ ખરી પડેલા સુકા પાન ખાઈને કેટલો બધો સમય ઉમાએ તપ કર્યા છે, તીની સહસ 3000 વર્ષ સુધી. માત્ર બિલીના સુકા ખરી પડેલા તોડવાના નહીં એ પાન ખાધા છે, અને જ્યારે એ સુકા પાન ખાવાનો પણ તપમાં ત્યાગ કર્યો, ઉપવાસની અંદર આગળ વધ્યા. આપણે તો એકાદશી હોય તો ઉપવાસમાં આગળ વધીએ, ખૂબ આગળ વધીએ. બસ ખાધામાં થાળીની અંદર બરાબર ચિકાર જુદી જુદી વસ્તુઓ ના ભરેલી હોય ને ત્યાં સુધી એકાદશી કહેવાય નહીં, અને એકાદશીના વ્રતમાં આગળ વધ્યા કહેવાય નહીં. ના હોય તોય અત્યાર તો પાછો રોટલી ને ભાખરી ને પૂરીનો લોટ પાછો ફળાહારી નીકળ્યો છે. જોજો છેતરાશો નહીં. આ સાબુદાણા બને છે જ્યાં જુઓ છો ને આ ખદબદતા કીડા તો ક્યારે મોઢામાં ના મૂકો, એટલી ગંદકી છે. અને આપણે એકાદશી ફલાહાર સાબુદાણા ખીચડી, અરે પણ એ જે રીતે બને છે તો જુઓ ને, એને બનાવવા માટે પહેલા તો કોવડાવવું પડે ને કીડા ખતબત્તા થાય ને ત્યાર પછી એને લહોટે ને વાટે ને પછી બધું ભેગું કરીને એમાંથી દાણો પાડે. એકાદશી કરજો સાબુદાણાથી. જ્યારે એને જોઈએ ને ત્યારે અને કદાચ ઉલટી થઈ જાય અને દુર્ગંધ એટલી મારે પાછી એને હડે. એટલે એટલે આવી રીતે વ્રતને ઉપવાસને આગળ ના વધારશો. ઉમાની માફક જે ભવાનીએ તપ કર્યું કે સુકા પાંદડા છોડી દીધા, ઉમહી નામ તપ ભયઉ અપર્ણા લે. આ તો કરી તપસ્યા અને સરસ મજાનું એક ફેશન વાળું નામ અંદરથી નીકળ્યું અપર્ણા. નામ નામ કેટલું સરસ લાગે, અપર્ણા નામ પાર્વતીનું છે. એણે પાન પણ ખાવાના છોડી દીધા, સુકા પાન ખાવાના છોડી દીધા. ઉમહી નામ તબ ભયઉ અપર્ણા. આમ ધીરે 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 કરીને બધો જ ત્યાગ કરી દીધો. દેખી ઉમહી તપખીન બધો જ ત્યાગ કર્યો. આપણે તો ગૌરવ વ્રત આવે ને એટલે આટલું ખાઈ લેજે, આ રાખી મેલજે, આ ભાજી લઈ આવે, પેલી મીઠું ના ખાવાનું હોય ને એ ભાજી ખવડાવે પછી. આ તો ખવાય કેશે, ખાવું ના ખાવું પોતે જ નક્કી કરી દે પાછા. ઉપવાસને દિવસે શું ખાવું શું ના ખાવું એ નક્કી પણ પોતે જ કરે. પણ ઋષિઓએ જે કઈ મર્યાદાઓ મૂકી છે અને ઉપવાસના જે કોઈ ધ્યાન હોય, ઋષિ પંચમી હોય ત્યારે સામો, એટલે જેમાં પશુથી બળદથી કોઈ કામ ન કરાવેલું હોય અને માણસે જાતે પરસેવો પાડીને ઉગાડી પકવ્યું હોય એ જ ખાવાનું, એનું નામ ઋષિ પંચમી. ઋષિઓ અને ફળ પાછા વૃક્ષ ઉપરથી તોડવાનું નહીં, આજે હમણાં કહ્યું નહીં, વૃક્ષને પણ દુઃખ આપવાનું નહીં, જે સાહજિક મળી ગયું હોય તેવું. અને માણસ વડે ખેડાયેલું હોય, રોપાયેલું હોય, સાફ કરેલું હોય, એને ઋષિ પંચમીનું કેવું ધન કહેવાય? એને ખવાય. તો એમ અહીંયા આગાડી ઉમાએ પણ એવા પ્રકારના ધ્યાન લીધા કે જેમાં કોઈને દુઃખ ન થાય, કોઈને એની અંદર શ્રમ ન કરવો પડે, અને આખરે બધું જ છોડી દીધું. દેખી ઉમહી તપખીન શરીર, શરીર આખું તપથી ઉપવાસથી એકદમ ક્ષીણ થઈ ગયું. હાય તમે ધોકાઈ ગયા કે છે, આટલો બધો ઉપવાસ છોડો, હવે છોડો કે છે, છોડાઈ દે. પણ અહીંયા આગાડી ઉમાનું જે તપ દ્વારા ઉપવાસ દ્વારા શરીર અતિ ક્ષીણ થઈ ગયું, જેમ મનુ સદરૂપાન આવશે, અસ્થિ માત્ર રહેવું શરીરા, માત્ર અડપી જરત દેખાય એવું તપ કર્યું છે મનુ શત્રુપાએ. એમ અહીંયા આગાડી પણ બતાવ્યું તપ ક્ષીણ, તપથી ઉપવાસથી શરીર સાવ ક્ષીણ સુકાઈ ગયું, નબળું પડી ગયું. હવે આટલી હદનું તપ છે, અને હવે કોણ એને રોકે? જગજનની ભવાની છે, એને અટકાવે કોણ આટલેથી? તપક્ષીણ શરીરને જોઈને કોકને તો વિચાર આવે ને કે ભાઈ હવે હદ થઈ ગઈ, હવે આથી આગળ તપ ના કરે તો, આવા વધારે ઉપવાસ ના કરે તો સારું. હજારો વર્ષ વીતી ગયા અને તે પાછું કઈ પણ ખાધા પીધા વગર, માત્ર શ્વાસોશ્વાસનો વાયુ પવન જ ખાઈને, તો એવા અત્યાર પછીથી બ્રહ્મગીરા ભય ગગન ગંભીરા, પછી તો આકાશવાણી થઈ. આકાશવાણી હૃદયમાં થતી હોય છે, હૃદયમાંથી જ અંદરથી સારો ભાવ નીકળતો હોય છે. અને હૃદય આકાશમાંથી એક અવાજ આવ્યો કે ઉમા બહુ ઊંચું તપ કર્યું, તમારા તપને જોઈને ઋષિઓને પણ ઝૂકી જવું પડે. તો એવા તપ કરતા ભવાનીને અહીંયા અગાડી આકાશવાણીએ એટલે પોતાની અંદરના હૃદયની ભાવનાઓએ એમને રોક્યા છે.